ओम शांति। गुड मॉर्निंग। 5 जानुआरी 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य छे। मीठा बाळको, बापनी श्रीमती तमे मनुष्यथी देवता बनो छो। गीतानु ज्ञान अने राजयोग तमने संपूर्ण पावन बनावी दे छे। मीठा बाळको, बापनी श्रीमती तमे मनुष्यथी देवता बनो छो। गीतानु ज्ञान अने राजयोग तमने संपूर्ण पावन बनावी दे छे। प्रश्न छे, सत्युगमां दरेक वस्तु सारामां सारी सत्व प्रधान होय छे, केम? उत्तर छे, कारण के त्यां मनुष्य सत्व प्रधान छे। ज्यारे मनुष्य सारा छे तो सामग्री पण सारी छे, અને મનુષ્ય ખરાબ છે તો સામગ્રી પણ નુકસાનકારક છે। સત્વ પ્રધાન સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ અપ્રાપ્ત નથી, કાંઈ પણ ક્યાંયથી મંગાવવું નથી પડતું। ઓમ શાંતિ। બાબા આ શરીર દ્વારા સમજાવે છે, આને જીવ કહેવાય છે, આમનામાં આત્મા પણ છે, અને આપ બાળકો જાણો છો પરમપિતા પરમાત્મા પણ આમનામાં છે। આ તો પહેલા પહેલા પાક્કું હોવું જોઈએ, એટલે આમને દાદા પણ કહે છે। આ તો બાળકોને નિશ્ચય છે, આ નિશ્ચયમાં જ રમણ કરવાનું છે। બરોબર, બાબાએ જેનામાં પધરામણી કરી છે અથવા અવતાર લીધો છે તેમના માટે બાપ સ્વયં કહે છે, હું આમના અનેક જન્મોના અંતના પણ અંતમાં આવું છું। બાળકોને પણ સમજાવાયું છે કે આ છે સર્વશાસ્ત્રમય શિરોમણિ ભગવદ્ ગીતાનું જ્ઞાન, શ્રીમદ અર્થાત શ્રેષ્ઠ મત, શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત છે, ઊંચામાં ઊંચા ભગવાનની, જેમની શ્રીમદથી તમે મનુષ્યથી દેવતા બનો છો। તમે ભ્રષ્ટ મનુષ્યથી શ્રેષ્ઠ દેવતા બનો છો, તમે આવો જ છો, એટલા માટે બાપ પણ સ્વયં કહે છે હું આવું છું। તમને શ્રેષ્ઠાચારી નિર્વિકારી મતવાળા દેવી દેવતા બનાવવા, મનુષ્યથી દેવતા બનવાનો અર્થ પણ સમજવાનો છે। વિકારી મનુષ્યથી નિર્વિકારી દેવતા બનાવવા આવે છે। સત્યુગમાં મનુષ્ય હોય છે પરંતુ દૈવી ગુણોવાળા, હમણાં કળિયુગમાં છે આસુરી ગુણોવાળા, છે આખી મનુષ્ય સૃષ્ટિ, પરંતુ તે છે ઈશ્વરીય બુદ્ધિ। આ છે આસુરી બુદ્ધિ, ત્યાં જ્ઞાન અહીં ભક્તિ। જ્ઞાન અને ભક્તિ અલગ અલગ છે ને? ભક્તિના પુસ્તક કેટલા અને જ્ઞાનના પુસ્તક કેટલા? જ્ઞાનના સાગર બાપ છે, તેમનું પુસ્તક પણ તો એક જ હોવું જોઈએ, છે પણ ધર્મ સ્થાપન કરે છે, જે પણ ધર્મ સ્થાપન કરે છે તેમનું પુસ્તક એક હોવું જોઈએ, તેને પહેલા ધાર્મિક પુસ્તક કહેવાય છે। પહેલું ધાર્મિક પુસ્તક છે ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા। આ પણ બાળકો જાણે છે, પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે, નહીં કે હિન્દુ ધર્મ। મનુષ્ય સમજે છે ગીતાથી હિન્દુ ધર્મ સ્થાપન થયો, અને ગીતા ગાય છે શ્રી કૃષ્ણએ। કોઈને પૂછો તો કહેશે પરંપરાથી આ શ્રી કૃષ્ણએ ગાય છે, કોઈ પણ શાસ્ત્રમાં શિવ ભગવાન વાચન નથી, શ્રીમદ શ્રી કૃષ્ણ ભગવાન વાચ લખી દીધું છે। જેમણે ગીતા વાંચી હશે તેમને સહજ સમજમાં આવશે। હમણાં તમે સમજો છો, આ જ ગીતા જ્ઞાનથી મનુષ્યથી દેવતા બન્યા છો, જે હમણાં બાપ તમને આપી રહ્યા છે, રાજયોગ શીખવાડી રહ્યા છે, પવિત્રતા પણ શીખવાડી રહ્યા છે। કામ મહાશત્રુ છે, આના દ્વારા જ તમે હાર ખાધી છે, હવે ફરી તમે જીત મેળવવાથી હવે તેના પર જીત મેળવવાથી તમે જગત જીત અર્થાત વિશ્વના માલિક બની જાઓ છો. આ તો ખૂબ જ સહજ છે. બેહદના બાપ હમણાં દ્વારા તમને ભણાવે છે. એ છે સર્વ આત્માઓના બાપ. આ પછી છે બેહદના બાપ મનુષ્યોના. નામ જ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે કોઈને પણ પૂછશો બ્રહ્માના બાપનું નામ બતાવો તો મૂંઝાઈ જશે. બ્રહ્મા વિષ્ણુ શંકર છે દક્ષના. આ ત્રણેયના કોઈ તો બાપ હશે ને. તમે દેખાડો છો આ ત્રણેયના બાપ છે નિરાકાર શિવ. બ્રહ્મા વિષ્ણુ શંકરને સૂક્ષ્મ વતનના દેવતા દેખાડે છે. તેમના ઉપર છે શિવ. બાળકો જાણે છે શિવ બાબાના બાળકો જે પણ આત્માઓ છે તેમને પોતાનું શરીર તો હશે. એ તો સદૈવ નિરાકાર પરમપિતા પરમાત્મા છે. બાળકોને ખબર પડી છે નિરાકાર પરમપિતા પરમાત્માના આપણે બાળકો છીએ. આત્મા શરીર દ્વારા બોલે છે. પરમપિતા પરમાત્મા છે. આત્મા શરીર દ્વારા બોલે છે પરમપિતા પરમાત્મા. કેટલી સહજ વાત છે. આને કહેવાય છે અલ્ફ. બે ભણાવે કોણ છે? ગીતાનું જ્ઞાન કોણે સંભળાવ્યું? નિરાકાર બાપે. એમના પર કોઈ તાજ વગેરે નથી. એ જ્ઞાનના સાગર બીજરૂપ ચૈતન્ય છે. તમે પણ ચૈતન્ય આત્માઓ છો ને. બધા ઝાડોના આદિ મધ્ય અંતને તમે જાણો છો. ભલે માળી નથી પરંતુ સમજી શકો છો કેવી રીતે બીજ નાખે છે. એનાથી ઝાડ નીકળે છે. તે તો છે જળ ઝાડ. આ છે ચૈતન્ય. તમારા આત્મામાં જ્ઞાન છે. બીજા કોઈના આત્મામાં જ્ઞાન હોતું નથી. બાપ ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ છે. બાપ ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ છે તો ઝાડ પણ મનુષ્યનું હશે. આ છે ચૈતન્ય રચના. બીજ અને રચનામાં ફરક તો છે ને. કેરીનું બીજ નાખવાથી કેરી નીકળે છે. પછી ઝાડ કેટલું મોટું થાય છે તેમ મનુષ્યના બીજથી મનુષ્ય કેટલા ફળદ્રુપ. મનુષ્યનો તો કેટલો વિસ્તાર થાય છે. જળ બીજમાં કોઈ મનુષ્ય નથી. જળ બીજમાં કોઈ જ્ઞાન નથી. આ તો ચૈતન્ય બીજ રૂપ છે. હમણાંમાં આખી સૃષ્ટિરૂપી ઝાડનું જ્ઞાન છે કે કેવી રીતે ઉત્પત્તિ પાલના પછી વિનાશ થાય છે. આ ખૂબ મોટું ઝાડ ખલાસ થઈ પછી બીજું નવું ઝાડ કેવી રીતે ઊભું થાય છે. આ છે ગુપ્ત. તમને જ્ઞાન પણ ગુપ્ત મળે છે. બાપ પણ ગુપ્ત આવ્યા છે. તમે જાણો છો આ કલમ લાગી રહી છે. હમણાં તો બધા પતિત બની ગયા છે. સારું. બીજથી પહેલા નંબરમાં જે પાન નીકળ્યું તે કોણ હતું? સતયુગનું પહેલું પાન તો શ્રી કૃષ્ણને જ કહેવાશે. લક્ષ્મીનારાયણને નહીં. નવું પાન નાનું હોય છે પછી મોટું થાય છે. તો આ બીજની કેટલી મહિમા છે. આ તો ચૈતન્ય છે ને. પછી પાન પણ નીકળે છે. તેમની મહિમા તો થાય છે. હમણાં તમે દેવી દેવતા બની રહ્યા છો. દૈવી ગુણ ધારણ કરી રહ્યા છો. મૂળ વાત જ આ છે કે આપણે દૈવી ગુણ ધારણ કરવાના છે. આમના જેવા બનવાનું છે. ચિત્ર પણ છે. આ ચિત્ર ન હોત તો બુદ્ધિમાં જ્ઞાન જ ન આવત. આ ચિત્ર ખૂબ કામમાં આવે છે. ભક્તિ માર્ગમાં આ ચિત્રોની પણ ખૂબ પૂજા થાય છે. આ જ્ઞાન માર્ગના અને જ્ઞાન માર્ગમાં આ ચિત્રોથી તમને જ્ઞાન મળે છે કે આવું બનવાનું છે. ભક્તિ માર્ગમાં એવું નથી સમજતા કે અમારે આવું બનવાનું છે. ભક્તિ માર્ગમાં મંદિર કેટલા બને છે? સૌથી વધારે મંદિર કોના હશે? જરૂર શિવ બાબાના હશે, જે બીજ રૂપ છે. પછી એમના પછી પહેલી રચનાના મંદિર હશે. પહેલી રચના આ લક્ષ્મી નારાયણ છે. શિવ પછી અમની પૂજા સૌથી વધારે થાય છે. માતાઓ તો જ્ઞાન આપે છે, તેમની પૂજા નથી થતી. તે તો ભણાવે છે ને, બાપ તમને ભણાવે છે, તમે કોઈની પૂજા નથી કરતા. ભણાવવા વાળાની હમણાં પૂજા ન કરી શકાય. તમે જ્યારે ભણીને પછી અભણ બનશો ત્યાર પછી પૂજા થશે. તમે જ દેવી દેવતા બનો છો. તમે જાણો છો કે આપણને આવા બનાવે છે, એમની પૂજા થશે પછી આપણી પૂજા થશે નંબરવાર. પછી ઉતરતા ઉતરતા પાંચ તત્વોની પણ પૂજા કરવા લાગી જાય છે. શરીર પાંચ તત્વોનું છે. શરીર પાંચ તત્વોનું છે તો પાંચ તત્વોની પૂજા કરો કે શરીરની કરો, એક થઈ જાય છે. આ તો જ્ઞાન બુદ્ધિમાં છે. આ લક્ષ્મી નારાયણ આખા વિશ્વના માલિક હતા. આ દેવી દેવતાઓનું રાજ્ય નવી સૃષ્ટિ પર હતું, પરંતુ તે ક્યારે હતું આ નથી જાણતા. લાખો વર્ષ કહી દે છે. હવે લાખો વર્ષની વાત તો ક્યારેય કોઈની બુદ્ધિમાં રહી ન શકે. હમણાં તમને સ્મૃતિ છે, આપણે આજથી 5000 વર્ષ પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા. દેવી દેવતા ધર્મવાળા પછી બીજા બધા ધર્મોમાં કન્વર્ટ અર્થાત પરિવર્તન થયા છે. હિન્દુ ધર્મ કહી ન શકાય, પરંતુ પતિત હોવાના કારણે પોતાને દેવી દેવતા કહેવાનું શોભતું જ નથી. અપવિત્રતાને અપવિત્રને દેવી દેવતા કહી ન શકાય. મનુષ્ય પવિત્ર દેવીઓની પૂજા કરે છે તો જરૂર પોતે અપવિત્ર છે, એટલે પવિત્રતાની આગળ માથું નમાવવું પડે છે. ભારતમાં ખાસ કન્યાઓને નમન કરે છે, કુમારોને નમન નથી કરતા. સ્ત્રીઓને નમન કરે છે, પુરુષોને નમન કેમ નથી કરતા? કારણ કે આ સમય જ્ઞાન પણ પહેલા માતાઓને મળે છે. બાપ આમનામાં પ્રવેશ કરે છે, આ પણ સમજો છો બરોબર? આ જ્ઞાનની મોટી નદી છે. જ્ઞાન નદી પણ છે, પછી પુરુષ પણ છે. આ છે સૌથી મોટી નદી. બ્રહ્મપુત્રા નદી છે ને સૌથી મોટી, જે કલકત્તા તરફ સાગરમાં જઈને મળે છે. મેળો પણ લાગે છે ત્યાં, પરંતુ તેમને આ ખબર નથી કે આત્માઓ અને પરમાત્માનો મેળો છે. એ તો પાણીની નદી છે, જેના પર નામ બ્રહ્મપુત્ર રાખ્યું છે. તેમણે તો બ્રહ્મ ઈશ્વરને કહેવું કહેલું છે, એટલે બ્રહ્મપુત્રાને પણ ખૂબ પાવન સમજે છે. મોટી નદી છે તો પવિત્ર પણ હશે. પતિત પાવન હકીકતમાં ગંગાને નહીં, બ્રહ્મપુત્રાને કહેવાય. મેળો પણ આનો લાગે છે. આ પણ સાગર અને બ્રહ્મા નદીનો મેળો છે. બ્રહ્મા દ્વારા એડોપ્શન કેવી રીતે થાય છે? આ ગુહ્ય વાતો સમજવાની છે, જે પ્રાયઃ લોપ થઈ જાય છે. આ તો બિલકુલ સહજ વાત છે ને. ભગવાન ઉવાચ, હું તમને રાજયોગ શીખવાડું છું, પછી આ દુનિયા જ ખલાસ થઈ જશે. શાસ્ત્ર વગેરે કાંઈ પણ રહેશે નહીં. પછી ભક્તિ માર્ગમાં આ શાસ્ત્ર હોય છે, જ્ઞાન માર્ગમાં શાસ્ત્ર હોતા નથી. મનુષ્ય સમજે છે, આ જ્ઞાન પરંપરાથી ચાલ્યા આવે છે. જ્ઞાન તો કાંઈ નથી, કલ્પની આયુ જ લાખો વર્ષ કહી દીધી છે એટલે પરંપરા કહી દે છે. આને કહેવાય છે અજ્ઞાન અંધકાર. હમણાં આપ બાળકોને આ બેહદનું ભણતર મળે છે જેનાથી તમે આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવી શકો છો. તમને આ દેવી દેવતાઓની હિસ્ટ્રી જિયોગ્રાફીની પૂરી ખબર છે. આ પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા પૂજ્ય હતા, હમણાં પૂજારી પતિત બન્યા છે. સતયુગમાં તો પવિત્ર પ્રવૃત્તિ માર્ગ છે અને અહીંયા કળિયુગમાં અપવિત્ર પ્રવૃત્તિ માર્ગ છે. પછી અંતમાં નિવૃત્તિ માર્ગ હોય છે, તે પણ ડ્રામામાં છે. એને સંન્યાસ ધર્મ કહેવાય છે. ઘર બહારનો સંન્યાસ કરી જંગલમાં ચાલ્યા જાય છે, તે છે હદનો સંન્યાસ. રહે તો આ જૂની દુનિયામાં જ છે ને. હમણાં તમે સમજો છો આપણે સંગમ યુગ પર છીએ, પછી નવી દુનિયામાં જઈશું. તમને તિથિ તારીખ સેકન્ડ સહિત બધી ખબર છે. તે લોકો તો કલ્પની આયુ જ લાખો વર્ષ કહી દે છે. આનો પૂરો હિસાબ કાઢી શકાય છે. લાખો વર્ષની તો વાત કોઈ પણ કરી ન શકે. હવે તમે સમજો છો બાપ શું છે, કેવી રીતે આવે છે, શું કર્તવ્ય કરે છે. તમે બધાના કર્તવ્યને જન્મપત્રીને જાણો છો. બાકી ઝાડના પાન અસંખ્ય હોય છે, તે ગણતરી થોડી કરી શકાય છે. આ બેહદની સૃષ્ટિરૂપી ઝાડના કેટલા પાન છે, 5000 વર્ષમાં આટલા કરોડ છે, તો લાખો વર્ષમાં કેટલા અગણિત મનુષ્ય થઈ જાય. ભક્તિ માર્ગમાં દેખાડે છે, લખેલું છે, સતયુગ આટલા વર્ષનું છે, ત્રેતા આટલા વર્ષનું છે, દ્વાપર આટલા વર્ષનું છે. તો બાપ આ બાળકોને આ બધા રહસ્ય સમજાવે છે. કેરીનું બીજ જોવાથી કેરીનું ઝાડ સામે આવશે ને. હમણાં મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ તમારી સામે છે, તમને ઝાડનું રહસ્ય સમજાવે છે. કારણ કે ચૈતન્ય છે, બતાવે છે આપણું આ ઉલટું ઝાડ છે. તમે સમજાવી શકો છો કે જે પણ આ દુનિયામાં છે, જળ કે ચૈતન્ય, હુબહુ રિપીટ કરશે. હજી કેટલી વૃદ્ધિ થતી રહે છે. સતયુગમાં આટલા હોય છે, સતયુગમાં આટલા હોઈ ન શકે. કહે છે ફલાણી વસ્તુ ઓસ્ટ્રેલિયાથી જાપાનથી આવી. સતયુગમાં ઓસ્ટ્રેલિયા જાપાન વગેરે થોડી હતા. ડ્રામા અનુસાર ત્યાંની વસ્તુ અહીં આવે છે. પહેલા અમેરિકાથી ઘઉં વગેરે આવતા હતા. સતયુગમાં ક્યાંયથી થોડી આવશે, ત્યાં તો છે જ એક ધર્મ. બધી વસ્તુ ભરપૂર હોય છે. અહીંયા ધર્મની વૃદ્ધિ થતી રહે છે તો તેની સાથે બધી વસ્તુ ઓછી થતી જાય છે. સતયુગમાં ક્યાંયથી મંગાવતા નથી. હમણાં તો જુઓ ક્યાંથી ક્યાંથી મંગાવે છે. મનુષ્યની પાછળથી બુદ્ધિ, મનુષ્યની પાછળથી વૃદ્ધિ થતી જાય છે. સતયુગમાં તો અપ્રાપ્ત કોઈ વસ્તુ હોતી નથી. ત્યાંની દરેક વસ્તુ સત્વ પ્રધાન ખૂબ સારી હોય છે. મનુષ્ય જ સત્વ પ્રધાન છે. મનુષ્ય સારા છે તો સામગ્રી પણ સારી છે. મનુષ્ય ખરાબ છે તો સામગ્રી પણ ખરાબ, નુકસાનકારક છે. સાયન્સ અર્થાત વિજ્ઞાનની મુખ્ય વસ્તુ છે ઓટોમેટિક બોમ્બ્સ, જેનાથી આટલો આખો વિનાશ થાય છે. કેવી રીતે બનાવતા હશે? બનાવવાવાળા આત્માઓમાં પહેલેથી જ ડ્રામા અનુસાર જ્ઞાન હશે. જ્યારે સમય આવે છે ત્યારે તેમનામાં તે જ્ઞાન આવે છે જેમનામાં સેન્સ અર્થાત પાર્ટ ભરાયેલો છે, જેમનામાં સેન્સ હશે એ જ કામ કરશે અને બીજાને શીખવાડશે. કલ્પ કલ્પ જે પાઠ ભજવો છે એ જ બજાવતા રહે છે. હમણાં તમે કેટલા નોલેજફુલ બનો છો, આનાથી વધારે નોલેજ હોતી નથી. તમે આ નોલેજથી દેવતા બની જાઓ છો, આનાથી ઊંચ કોઈ નોલેજ નથી. તે છે માયાની નોલેજ જેનાથી વિનાશ થાય છે. તે લોકો અર્થાત વૈજ્ઞાનિક ચંદ્ર પર જાય છે, શોધે છે. તમારા માટે કોઈ નવી વાત નથી. આ બધા માયાના પોમ્પ અર્થાત ભપકા છે. ખૂબ શો અર્થાત દેખાવ કરે છે, અતિ ઊંડાણમાં જાય છે, ખૂબ વૃદ્ધિને ખૂબ બુદ્ધિને લડાવે છે અર્થાત ચલાવે છે. કંઈ કમાલ કરીને દેખાડીએ, ખૂબ કમાલ કરવાથી પછી નુકસાન થઈ જાય છે. શું શું બનાવતા રહે છે, બનાવવાવાળા જાણે છે, આનાથી આ વિનાશ થશે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, ગુપ્ત જ્ઞાનનું સ્મરણ કરી હર્ષિત રહેવાનું છે. દેવતાઓના ચિત્રોને સામે જોતા તેમને નમન વંદન કરવાની બદલે તેમના જેવા બનવા માટે દૈવી ગુણ ધારણ કરવાના છે. બીજી પોઈન્ટ છે, સૃષ્ટિના બીજરૂપ બાપ અને તેમની ચૈતન્ય રચનાને સમજી નોલેજફુલ બનવાનું છે. આ નોલેજથી વધીને બીજી કોઈ નોલેજ હોઈ ન શકે. આ જ નશામાં રહેવાનું છે. વરદાન છે, એક બાપ બીજું ન કોઈ. આ પાઠની સ્મૃતિથી એક રસ સ્થિતિ બનાવવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ. એક બાપ બીજા ન કોઈ, આ પાઠની સ્મૃતિથી એક રસ સ્થિતિ બનાવવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ. એક બાપ બીજું ન કોઈ, આ પાઠ નિરંતર યાદ રહે તો સ્થિતિ એક રસ બની જશે. કારણ કે નોલેજ તો બધી મળી ગઈ છે, અનેક પોઈન્ટ્સ છે, પરંતુ પોઈન્ટ્સ હોવા છતાં પોઈન્ટ રૂપમાં રહે આ છે એ સમયની કમાલ. જે સમયે કોઈ નીચે ખેંચી રહ્યું હોય, ક્યારેક વાત નીચે ખેંચશે, ક્યારેક કોઈ વ્યક્તિ, ક્યારેક કોઈ વસ્તુ, ક્યારેક વાયુમંડળ, આ તો થશે જ, પરંતુ સેકન્ડમાં આ બધો વિસ્તાર સમાપ્ત કરો. એક રસ સ્થિતિ રહે ત્યારે કહેવાશે શ્રેષ્ઠ આત્મા ભવના વરદાની. સ્લોગન છે, નોલેજની શક્તિ ધારણ કરી લો તો વિઘ્ન વાર કરવાના બદલે હાર ખાઈ લેશે. નોલેજની શક્તિ ધારણ કરી લો તો વિઘ્ન વાર કરવાના બદલે હાર ખાઈ લેશે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, હવે અવ્યક્તિ મહિનામાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, હવે તમે બધા એવા મુક્ત બની માસ્ટર મુક્તિદાતા બનો જે સર્વ આત્માઓ પ્રકૃતિ ભગત મુક્ત થઈ જાય. હવે બ્રહ્મા બાપ આજ એક વાતમાં ડેટ અર્થાત તારીખ કોન્શિયસ છે કે મારું એક એક બાળક ક્યારે જીવન મુક્ત બનશે. એવું નહીં સમજતા કે અંતમાં આ જીવન મુક્ત બનીશું, એવું નહીં સમજતા કે અંતમાં જીવન મુક્ત બનીશું. ના, બહુ કાળથી જીવન મુક્ત સ્થિતિનો અભ્યાસ, બહુ જ કાળ જીવન મુક્ત રાજ્ય ભાગ્યના અધિકારી બનાવશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.